समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा
गाथा 387 થી 389 સુધીનો સ્વાધ્યાય કર્યો છે।
એમાં એ વાત આવી કે જ્ઞાનથી જ્ઞાન સિવાય અન્ય ભાવમાં એમ અનુભવવું, ચેતવું કે આ હું છું, તે અજ્ઞાન ચેતના છે। એટલે કે કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના છે તે અજ્ઞાન ચેતના છે। જ્ઞાન સિવાય અન્ય ભાવે થવું તે અજ્ઞાન ચેતના છે। પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો પોતાને જ્ઞાન સિવાય બીજું કાંઈ કર્મ નથી, બીજું ભોગવવું પણ નથી। એટલે કરવાનો ભાવ કે ભોગવવાનો ભાવ જે કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન ચેતના છે। અને એ જ્ઞાન ચેતના ની પછી વાત એટલે સુધી કરી કે જ્ઞાનથી અન્ય ભાવે ચેતવું, અન્ય ભાવે થવું, પોતાને બીજી રીતે અનુભવવો કે આ હું છું, જ્ઞાન સિવાય બીજા ભાવે અને પોતા રૂપે અનુભવવો એ અજ્ઞાન ચેતના છે। અને એ અજ્ઞાન ચેતના છે એ સંસારનું બીજ છે, સંસારનું કારણ છે, એને કારણે જીવને ભવના ભ્રમણ થાય છે। હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, હું ઓમકાર સ્વરૂપ છું એવું અનુભવવાને બદલે બીજી કોઈ પણ રીતે અનુભવવું, બીજા કોઈ પણ ભાવે પોતાને અનુભવવો, પોતાને ચેતવું, પોતાને શ્રદ્ધવું એ બધું અજ્ઞાન ચેતના છે। અને એવી અજ્ઞાન ચેતના છે એને કારણે આશ્રવ અને બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે। માટે મોક્ષાર્થી પુરુષ અજ્ઞાન ચેતનાનો સદંતર નાશ કરે છે અને એવા અજ્ઞાન ચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના ત્યાગની ભાવનાને અને સકળ કર્મ ફળના ત્યાગની ભાવનાને એ ભાવે છે। હવે એ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશમાં પહેલા તો સમજાવે છે। કુમકુંદાચાર્ય ભગવાનની આ ગાથાઓ પછી એવી ગાથા તો આવશે, પણ એ પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ સંન્યાસની એટલે ત્યાગની ભાવના, સેના ત્યાગની ભાવના, કર્મ અને કર્મ ફળ એના સંન્યાસની ભાવનાને ભાવે છે, અથવા તો એમ કહીએ કે એને નચાવે છે। અને સ્વભાવભૂત એવી પોતાની ભગવતી જ્ઞાન ચેતનાને એકને જ નચાવે છે। એટલે એ ત્યાગરૂપ ભાવનાની વાત અહીંયા લીધી છે। તો આપણે કળશ 225 લઈએ, બહુ નાનો કળશ છે પણ બહુ ભાવવાહી છે અને ગુરુદેવે એનો જે અર્થ કર્યો છે એમાં ઘણી સૂક્ષ્મતા છે। તો આજે શાંતિથી એ સૂક્ષ્મ વાતને સમજીશું। કળશ 225 કૃત કારિત અનુમનાહી ત્રિકાલ વિષયમ મનોવચનકાય परिहृत कर्म सर्वम परम नैष्य कर्म अवलंबे। श्लोकना अर्थ में कहे छे कि त्रिकाल विषयम कृत कारित अनुमन ही त्रिकाल विषयम। त्रिकाल विषयम एटले त्रणेय कालना अर्थात अतीत वर्तमान अने अनागत भूतकाल वर्तमान अने भविष्य कालना संबंधी सर्वकर्मम समस्त कर्म ने कृत कारित अनुमन ही कृत कारित अनुमोदना थी अने मन वचन काय ही मन वचन अने काया थी त्यागी ने परम नैष कर्म ने अवलंबू छू। परम नैष कर्म अवलंबे ये प्रमाणे सर्व कर्मनो त्याग करनार ज्ञानी प्रतिज्ञा करे छे। कलश द्वारा तो आपणने एम लागे के वात बराबर छे के त्रणेय कालना भूतकालना वर्तमान कालना अने भविष्य कालना समस्त कर्म ने कृतकारित अने अनुमोदना थी एटले के करवू करावू अने एनी अनुमोदना करवी करवा अने भलू जाणवू एटले अनुमोदना अने ए पण मन थी वचन थी अने काया थी त्यागी ने हूँ परम उत्कृष्ट निष्कर्म अवस्था ने अवलंबू छू। सहेलो अर्थ लागे छे पण एमां जे भाव भरेला छे ए समझवाना छे। अने आ कलश पछी एनो जे विस्तार अमृतचंद्राचार्य भगवाने कर्यो छे आपणने एम लागे के आ तो नव प्रकारे वात होय करवू नहीं करावू नहीं अनुमोदनू नहीं मन थी वचन थी अने काया थी। पण अमृतचंद्राचार्य भगवाने जे एना भंग लीधा छे ए भंगनो पण आपणे विचार करीशुं अने जे रीते બધા ભંગ લઈને જુદી જુદી રીતે એ વાતને કરી છે એટલે એ દ્વારા ઘણી દ્રઢતા થાય છે એ પણ આપણે સાથે સમજીશું। તો પહેલા આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ શ્લોક ઉપર જે પ્રવચન આપ્યું છે એ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 113 શું કહ્યું અહીંયા કળશ 225 શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાં કે ધર્મી ચારિત્રવંત પુરુષ શું કહે છે જે અગાઉની ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી એ ઉપરથી એ ઉપદેશ ગ્રહણ કરી અને હવે શું ભાવના ભાવે છે શું કહે છે એટલે કે શું ભાવના ભાવે છે તો કહે છે કે ત્રણેય કાળના સમસ્ત કર્મનો હું ત્યાગ કરું છું મનથી વચનથી કાયાથી અને કૃતકારિક અનુબોધનાથી। ભૂતકાળમાં જે પુણ્ય પાપરૂપ વિકારી કાર્ય થયા તે અને વર્તમાન તથા ભવિષ્ય સંબંધીના સર્વકર્મનો ત્યાગ કરું છું એટલે એનો અર્થ એ થયો કે એ કર્મનો હું કરતા નહીં જે ભૂતકાળના કર્મો વર્તમાનના અને ભવિષ્યના જે કર્મો કરવા ધાર્યા હતા તે એ બધાનો કરતા હું નહીં હું એ કર્મોનો કરતા નહીં એનો કરાવનારો પણ નહીં એટલે કારયતા પણ નહીં અને થાય તો તેનો અનુમોદન કરનારો પણ નહીં એનો અનુમોદક પણ નહીં એમ સર્વકર્મનો હું ત્યાગ કરું છું। હવે એમાં કોઈને એમ લાગે કે વાત તો બરાબર છે એમાં મોટી વાત શું છે પણ અહીંયા સમજવાનું છે અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ પરમા કાર્ય થાય એની તો અહીં વાત જ નથી આ કર્મને કરવાની જે વાત કરી એ ક્યાં વાત કરી ભગવાન આત્મા આમે પરના કાર્ય તો કરી શકતો જ નથી તો પછી પરનું કરવું પરનું કરવા પોતે અનુમોદવું કે પરનું કરવા માટે કોઈને પ્રયોજિત કરવું કોઈ પાસે કરાવવું એ બધી વાત તો રહેતી જ નથી એટલે એ વાત નથી એવી સ્થૂળ વાત અહીંયા નથી કરી અહીંયા તો સૂક્ષ્મ વાત છે કેમ કે પરમા કાર્ય થાય કે તો જીવનો કાંઈ સ્વભાવ નથી, જીવ એ કરી શકતો પણ નથી. પણ અહીંયા વાત એ છે કે પોતે જે ભાવ કરે છે એ ભાવ એ એનું કાર્ય છે, એ એનું કર્મ છે, અને એવા ભાવે ન થવું, એવા ભાવે ન થવું એની અહીંયા તો વાત લીધી છે. પરમા કાર્ય થાય એની તો અહીં વાત જ નથી. પરના કાર્ય તો જીવ કરી શકતો જ નથી. હવે એ સિદ્ધાંતને આપણે સમજીએ અને પકડી રાખીએ તો પછી બહુ સહેલું થઈ જાય કે ના, તો પછી પરમા કાર્ય હું કરતો જ નથી, તો પછી મારે એના સંબંધીની પ્રતિજ્ઞા કરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? પરમા જીવ કાર્ય કંઈ કરી શકતો નથી, જો એ સિદ્ધાંતનો સ્વીકાર કરીએ તો પછી આની જરૂર રહેતી નથી. પરમા હું કરી જ નથી શકતો, તો પછી પરમા કાર્ય ન કરવા સંબંધીની પ્રતિજ્ઞા કરવાનો પણ અર્થ નથી. ભૂતકાળમાં કર્યા એ પણ છે જ નહીં, કેમ કે પરમા કાર્ય ભૂતકાળમાં પણ મેં કર્યા જ નથી. આ તો સિદ્ધાંતની વાત થઈ ગઈ, પણ અહીંયા વાત આખી જુદી છે કે એ કાર્યો પરમા કાર્યો નથી કરી શકતો, પણ એ પોતે જે વિભાવ ભાવે ભૂતકાળમાં થયો, વર્તમાનમાં થઈ રહ્યો છે અને ભવિષ્ય સંબંધી એવા ભાવે એ થઈ રહ્યો છે, થવાનો છે, એને માટે અહીંયા તો વાત કરી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પરમા કાર્ય થાય એની તો અહીં વાત જ નથી. ઘડો થાય એને કુંભાર એટલે જીવ કરે એ તો વાત જ નથી. બહુ જૂનું ઉદાહરણ લાવ્યું ફરીથી ગુરુદેવે અહીંયા. શા માટે લાવ્યું? કેમ કે હજી ઘણાના મનમાં એમ જ છે કે પરના કાર્યો આપણે કરી શકીએ છીએ અને પછી પરમા જે કંઈ કાર્ય કર્યું હોય તો એના સંબંધીનું પ્રતિક્રમણ કરવું, એના સંબંધી આપણે પ્રત્યાખ્યાન કરવું કે એના સંબંધી આલોચના કરવી. હજી લોકોના મનમાં આ જ વાત છે ને, જૈન દર્શનની અંદર મૂળ વાતને સમજ્યા વગર હજી આવો જ ઉપદેશ ચાલી રહ્યો છે, એવી જ માન્યતા ચાલી રહી છે. અહીંયા ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે, બહુ સૂક્ષ્મ વાત છે, ધ્યાનથી સમજવાની જેવી છે કે પરમા કાર્ય થાય એની તો અહીં વાત જ નથી. તે પરમા ભૂતકાળમાં કાર્યો કર્યા ન હતા, વર્તમાનમાં તું કાર્યો કરી નથી રહ્યો. પરના કાર્યો તો તું અત્યારે નથી કરી રહ્યો, અને ભૂતકાળમાં તે કર્યા ન હતા, અને ભવિષ્યમાં પણ તું કરવાનો છે જ નહીં, કરી શકે એમ નથી. એ માટે તું સમર્થ જ નથી. પરના કાર્યો કરવા માટે જીવ સમર્થ નથી. શું ઉદાહરણ છે આપણું જૂનું બહુ પ્રચલિત ઉદાહરણ કે કુંભાર ઘડો બનાવતો નથી, કુંભાર ઘડો કરતો નથી. અત્યારે વખતે તો હા પાડી દીધી, પણ હવે અત્યારે અહીંયા એ લાગુ પાડવાનું છે કે કુંભાર ઘડો બનાવતો જ નથી. એટલે જીવ પરના કાર્યો બીજા દ્રવ્યના કાર્ય કરતો જ નથી, તો પછી પરમાં જે કાંઈ થયું એને માટે, પરના જે કાર્યો થયા એને માટે પ્રતિક્રમણ કરવાની, પ્રત્યાખ્યાન કરવાની કે આલોચનાની પછી જરૂર જ રહેતી નથી. અહીંયા વાત એ સમજાવી છે ગુરુદેવે કે એ કાર્યોની વાત જ નથી, કેમ કે પરમા તો જીવ કાર્ય કરી શકતો જ નથી. ઘડો થાય એને કુંભાર કરે એ વાત તો પહેલા કાઢી નાખો, હજી અંદરમાં પડી હોય તો એ વાતને પહેલા કાઢો, અને જ્યાં સુધી કુંભાર ઘડો કરે છે એ વાત મનમાં રહેતી હોય તો 1000 વખત વિચાર કરો. ન સમજણ પડે ન બેસે તો જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને જાતે એમાં ઊંડા ઉતરી અને આ આત્મા પરના કાર્યો નથી કરતો, નથી કરી શકતો એ વાતનો દ્રઢ નિર્ણય કરવો. જરૂર લાગે તો એવા જ્ઞાની પુરુષો પ્રત્યક્ષ મળે તો એમનો સંપર્ક કરીને સમજવાનો પ્રયત્ન કરવો, વધારે ને વધારે સત્સંગ દ્વારા એ સમજવું. પણ એ દ્રઢતા નહીં થાય ત્યાં સુધી ધર્મનું સાચું સ્વરૂપ સમજાશે જ નહીં. ધર્મનું સાચું સ્વરૂપ એટલે જ્ઞાન ચેતના નો અનુભવ થશે જ નહીં, કર્મચેતના અને કર્મફળ ચેતના રૂપે જ રહેવાશે, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કે આલોચના થશે જ નહીં. જ્યાં સુધી પરમા એ કરી શકે છે એમ વાત છે ત્યાં સુધી એ શક્ય જ નથી. ગુરુદેવે એક લીટીમાં જે વાત કરી છે એ બહુ સમજવા જેવી વાત છે કે પરના કાર્યો કરવાની તો અહીંયા વાત જ નથી, પેલા જે અર્થ લીધો એટલે બધાને લાગ્યું કે આ તો બહુ સહેલું છે, કરવું નહીં, કરાવવું નહીં, મનથી વચનથી કાણી, આ તો બધું અમે જાણીએ છીએ, એમ રોજ અમે તો બોલીએ છીએ. ભાઈ એમ નથી, જરા ધીરો પડ અને સાંભળ. ઘડો થાય એને કુંભાર કરે એ વાત તો છે જ નહીં, એ વાત તો પેલા કાઢી ના. તો પછી જીવ શું કરે છે, કયા કાર્યો ભૂતકાળમાં એને કર્યા? જો એ પરના કોઈ કાર્ય કરતો જ નથી તો ભૂતકાળમાં એને કયા કાર્યો કર્યા, અથવા તો વર્તમાનમાં એ કયા કાર્યો કરી રહ્યો છે, અથવા તો ભવિષ્યમાં કયા કાર્યો કરવા સંબંધી દોરવાઈ રહ્યો છે કે જેને માટે એને પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન કરવા પડે. પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન કરવા પડે એવું શું કાર્ય છે? જો જીવ પરનું કાંઈ જ કરી શકતો નથી તો પછી શું રહ્યું? આ વાતને સમજવાની છે. અર્થ એવો છે કે જે વિભાવ ભાવે થાય છે એ કાર્ય સ્વભાવ ભાવે રહેવો જોઈએ, હંમેશા એ સ્વભાવ ભાવે જ રહેવો જોઈએ, નિત્ય એ સ્વભાવ ભાવે જ હોય. નિત્ય એ જ્ઞાન સ્વરૂપ છે તો એ જ્ઞાન ચેતનાના ભાવે જ હોવો જોઈએ, એ અજ્ઞાન ચેતનાના ભાવે ક્યારેય થાય નહીં. આવું આત્માનું સ્વરૂપ છે અને એનો જ્યાં સુધી સ્વીકાર નથી થયો ત્યાં સુધી આ વાત સમજાશે નહીં. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એમ કહ્યું, પણ સિદ્ધ સમાન એટલે શું? સિદ્ધ સમાન એટલે પોતે હર હંમેશ નિત્ય જ્ઞાન ચેતના ભાવે જ છે, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પોતે ઓમકાર સ્વરૂપ જ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. અને એમાં જે જ્ઞાન સ્વરૂપ છે એમાંથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે, પરમાં રંજિત થાય છે, પરના લક્ષે જે ભાવ કરે છે એ ભાવની અહીંયા તો વાત લીધી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે, અરે હજી તો કેટલાય જૈનમાં રહેલા પણ, એટલે પોતાની જાતને જૈન સમજે છે એવાઓ પણ કુંભાર ઘડો કરે છે એમ માને છે. કેટલાય જૈનમાં રહેલા પણ હજી એમ માને છે કે કુંભાર ઘડો કરે છે, જીવ ઘડો કરે છે. પણ બાપુ એ તારી માન્યતા મિથ્યા છે. પહેલી તો આ માન્યતાને સમજવાની જરૂર છે. કળશ બહુ નાનો છે, પછીનો બધો ઘણો વિસ્તાર છે, પણ જ્યાં સુધી આ વાત નહીં સમજાય ત્યાં સુધી આગળ વાતમાં વધવાનો કાંઈ અર્થ નથી. સમયના બંધનમાં રહી અને આપણે સ્વાધ્યાય ન કરી શકીએ. તેમ પણ સ્વાધ્યાય થાય છે ત્યારે સમયના બંધન હોય છે અને કોઈકનો પ્રશ્ન હોય છે એનો જવાબ 5 મિનિટ કરતા જો વધારે આપવાનો થાય છે તો અટકાવી દેવામાં આવે છે. અને પછી એટલે ઘણીવાર ગમતું નથી, કેમ કે જે વાતને લીધી છે એ વાતનો તમે પેળો નહીં મૂકો, એને પૂરીપૂરી નહીં કરો ત્યાં સુધી એવા સ્વાધ્યાયનો કાંઈ અર્થ નથી. એક વાતનો એક પ્રશ્ન પણ તમે બરાબર પૂરેપૂરો સમજશો એ મહત્વનું છે. એવું ક્યારેય માની ન લેવું કે બીજાઓને નથી સમજણ પડતી તત્વની ઊંચી વાત છે, પણ તત્વની ઊંચી વાત એમને ત્યારે જ સમજણ પડશે કે એક પણ પ્રશ્ન પૂરેપૂરો લેવામાં આવે, એનું સમાધાન પૂરેપૂરું લેવામાં આવે. દ્રવ્યની વાત ચાલતી હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરી શકતું અને એ સંબંધીની આશંકા થઈ અને એક પ્રશ્ન થયો છે અને બધાને એવો પ્રશ્ન છે, તો પછી એનો કેળો ના મૂકવો જોઈએ. જ્યાં સુધી એ વાત પૂરેપૂરી બેસે નહીં ત્યાં સુધી એને છોડવી ન જોઈએ. એને છોડી, અધૂરી છોડી અને પછી બીજી વાત ઉપર જવાથી કાંઈ કલ્યાણ થવાનું નથી. એક સિદ્ધાંત છે એને પૂરેપૂરો સમજવો જોઈએ. ધર્મ આ રીતે જ થશે, સ્વાધ્યાય સાચો સ્વાધ્યાય એ રીતે જ થાય. એટલે અહીંયા આપણે સમયની કોઈ પાબંદી નથી. સમયસારનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ, આપણા પોતાને માટે કરીએ છીએ. એટલે એક વાતને જ્યાં સુધી પૂરીપૂરી આપણે ન બેસાડીએ ત્યાં સુધી ફરી ફરીને એને વિચારવી, ન સમજણ પડે તો સત્સંગ કરવો, જરૂર લાગે તો મને તમે ઈમેલ કરજો, આપણે 1-to-1 સ્વાધ્યાય કરીશું. પણ આ વાતને તો તમારે બેસાડવી જ પડશે. જ્યાં સુધી એ વાત નહીં બેસે ત્યાં સુધી બધું વ્યર્થ છે. શું કહ્યું ગુરુદેવે કે હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર ઘડો કરે છે એમ માને છે. કુંભાર ઘડો કરે છે એવી અત્યારે વર્તમાનમાં આપણે જે સાથે બેઠા છીએ એમાંથી હું માનું છું કે ઘણાની માન્યતા હશે. એટલે એમાં આશંકા હશે, 50% માનતા હશે, 60%, 70%, પણ 100% એમણે હજી એમ નહીં સ્વીકાર્યું હોય કે ના, કુંભાર કોઈ દિવસ ઘડો કરી શકે જ નહીં એવું હજી બધાએ સ્વીકાર્યું હોય એમ હું નથી માનતો. કેટલાકે સ્વીકાર્યું છે, કેટલાકે અડધું પડધું સ્વીકાર્યું છે, કેટલાકને એમાં દ્વિધા છે, પણ શરમના મારે પ્રશ્ન નથી કરતા. પ્રભુ આ વાતને જ બેસાડવાની છે, અને એની પાછળ એક મહિનો લાગે તો એક મહિનો પણ લગાડીને જ્યાં સુધી આ વાતનું સમાધાન નહીં થાય ને ત્યાં સુધી બધું વ્યર્થ છે. અને આ વાતનું જેવું સમાધાન થઈ જશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી, અને એ વાતની દ્રઢતા થઈ જશે, પછી આપોઆપ આગળનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. તમે એક જગ્યાએ ખૂંટા સાથે બંધાઈ અને પછી બીજે આગળ વધવાનો પ્રયત્ન કરો છો ને, એ નહીં થાય. તમારે ખૂંટે બંધાયા છો ત્યાંથી છૂટવું જ પડશે. ત્યાં ત્યાં આજુબાજુ ફર્યા કરશો પણ આગળ નહીં વધાય. એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો 100% સ્વીકાર નહીં થાય ને ત્યાં સુધી ધર્મમાં કાંઈ આગળ વધારશે નહીં, સમ્યક દર્શન થાય જ નહીં. દ્રવ્યની સ્વતંત્રતા 100% સ્વીકાર થાય પછી જ સમ્યક દર્શનનો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે ગુરુદેવે શબ્દ કેવા મૂક્યા છે, અરે હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર ઘડો કરે છે એમ માને છે. એમને તો ખૂબ આશ્ચર્ય થતું હશે, કરે આ જૈન, જૈનને વળી આવી માન્યતા હોય? એમણે એમ નથી કહ્યું કે જૈનો આમ ન કરે તેમ ન કરે, એમ નથી કહ્યું. આ માન્યતા જેને છે એ જૈન નથી એમ કહેવાનો આશય છે. ઊંચી વાત નથી ભાઈ આ, આ છે ને પાયાની વાત છે. પાયાની વાત છે કે તમે જ્યાં સુધી દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણામની સ્વતંત્રતાનો સ્વીકાર કરતા નથી ત્યાં સુધી તમે કોઈ રીતે જૈન થઈ શકતા જ નથી. તમને કર્તાપણું અંદરમાં પડ્યું જ છે, અને જ્યાં સુધી કર્તાપણું અંદરમાં પડેલું છે એ ભાવમાં રહ્યા છો ત્યાં સુધી આશ્રવને બંધ થાય 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 ને થાય જ છે. મૂળ માન્યતાને તમે પકડી જ નથી, સ્વીકારી જ નથી. જીનેશ્વર ભગવાનની વાણીનો તમને જરાય સ્વીકાર થયો નથી. હું પાયાની આ વાત તો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, અને એ એક વખત બરાબર દ્રઢ થઈ જાય પછી તમે ગમે ત્યાં જાઓ, ગમે તે શાસ્ત્ર હોય, ગમે તે વાત હોય, તો ત્યાંથી તમે ક્યાંય અટવાઓ નહીં, તમને કોઈ ફેરવી પણ શકે નહીં. એક જ સિદ્ધાંત, પછી આગળ તો બીજા સિદ્ધાંતો એના આધારે, એ પાયો છે એના આધારે બધા સમજાશે. જો હું આજે આના ઉપર ઘણો બધો વિસ્તાર કરી રહ્યો છું અને ઘણું એને સ્ટ્રેસ કરી રહ્યો છું, એની પાછળનું કારણ છે કેમ કે આ વાત બહુ મહત્વની છે, અને ગુરુદેવે અહીંયા આ રીતે શબ્દ મૂક્યા છે. મને થયું કે આ ગુરુદેવે તો એટલું બધું માન્યું હશે કે જૈન હોય એ તો આવો જ સ્વીકાર કરે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ કરે નહીં, એવો સ્વીકાર જૈનને તો હોય જ, ત્યાંથી જ જૈનપણું શરૂ થાય એવું જ હોવું જોઈએ. આ ગુરુદેવના અંતરની વાત છે. અરે હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર ઘડો કરે છે એમ માને છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે પણ બાપુ એ તારી માન્યતા મિથ્યા છે, અને એ વાત તો અગાઉ કેટલી વાર આવી ગઈ છે, ઘણી ગાથાઓમાં આવી ગઈ છે, દરેક શાસ્ત્રમાં એ સંબંધીની વાત આવી ગઈ છે ભાઈ, પણ તે એને એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખી, એને ગંભીરતાપૂર્વક લીધી નથી. ગુરુદેવ ફરીથી યાદ કરાવે છે કે જુઓ ગાથા 372માં એ આવી ગયું કે ઘડો કુંભારથી થાય એમ અમે દેખતા નથી. આપણે એનો ઘણો વિસ્તાર કર્યો, ઘડો કુંભારથી થાય એમ અમે દેખતા નથી, માટી જ કુંભારના સ્વભાવને નહીં સ્પર્શતી, કુંભારના સ્વભાવને નહીં સ્પર્શતી એવા ત્યાં શબ્દો લીધા છે. તમે એટલે કુંભારનો એક પણ ગુણ એને આવતો નથી, કુંભારના સ્વભાવને સ્પર્શતી પણ નથી. માટી ઘડા રૂપે થાય છે એમાં કુંભારનો એક પણ ગુણ આવતો નથી. એટલે શબ્દો તો એવા મૂકી દીધા છે કે માટી પોતે ઘડા રૂપે થાય છે તેમાં એ કુંભારના સ્વભાવને સ્પર્શતી પણ નથી, પોતાના સ્વભાવથી ઘડા રૂપે ઉપજે છે. માટી પોતાના સ્વભાવથી ઘડા રૂપે ઉપજે છે એટલે માટી છે એ જ કરતા છે, અને એ ઘડો છે એ એનું કાર્ય છે. જો કુંભારથી ઘડો થાય તો ઘડો કુંભારના આકારે થવો જોઈએ, પણ એમ કદાપિ બનતું નથી. અહીંયા આકારનો અર્થ બાહ્ય આકારની વાત નથી, ભૌગોલિક આકારની વાત નથી, એનો અર્થ છે કે એવા ભાવે થવો જોઈએ, કુંભારના ભાવે થવો જોઈએ, એમ તો થતું નથી. કુંભારનો એક પણ ગુણ એમાં વ્યાપતો નથી, કુંભારની ચેતના એમાં વ્યાપતી નથી, કુંભારનો વિકલ્પ એમાં વ્યાપતો નથી, કાંઈ જ એમાં વ્યાપતું નથી. આકારનો અર્થ એવો છે. આકાર એટલે બાહ્ય આકારની વાત નથી કે કુંભારનો આકાર, આ મનુષ્યનો જે આકાર, જે આકાર એવો અર્થ નથી થતો. આકાર એટલે એવા ભાવે. શબ્દોને જરાક સમજવા જોઈએ. એ વાત તો અગાઉ આવી ગઈ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એમ કદાપી બનતું નથી. માટી જ ખરેખર ઘડાની ઉત્પાદક છે, પણ અહીંયા એ વાત નથી. એ વાત તમારા મનમાં બરાબર દઢ હોય પછી હવે જે વાત જે છે એ તમને બેસશે. એટલે ગુરુદેવે તો વાત અહીંયા સમજાવવી તો છે આ કળશની, પણ એમાં આ પાયાની વાત છે એટલે આપણે એને શેષ કરી છે. કે હજી પણ જો મનમાં એમ થતું હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે અને કુંભાર ઘડો બનાવે, તો આ કળશમાં જે ભાવ ભર્યા છે એ તમને નહીં પહોંચે. અહીંયા તો કહે છે કે ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી, મનથી, વચનથી, કાયાથી. હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું અને તેમાં જ સ્થિર થાઉં છું, અને આનું નામ ચારિત્ર છે. સમસ્ત કર્મ, આંખ બંધ કરી અને બે મિનિટ માટે વિચાર કરો કે સમસ્ત કર્મમાં શું આવે છે. જો જીવ પરના કાર્યો કરતો નથી તો પછી કયું કાર્ય એવું છે કે જે જીવ કરે છે? કયું કાર્ય છે જે જીવ કરે છે? કેમ કે સમસ્ત કર્મ અહીંયા મૂક્યું છે, તો સમસ્ત શબ્દ મૂક્યો એનો અર્થ છે કે ઘણા કર્મ હોવા જોઈએ કે જે જીવ કરતો હશે. સમસ્ત કર્મ, જીવ અનાદિથી વિભાવ ભાવે જે પરિણમે છે ને, અનંત પ્રકારના વિભાવ ભાવે જે થયો છે ને, એ કર્મ છે. એક સમય માત્ર માટે પણ એ સ્વભાવ ભાવે થયો નથી. જ્યારથી જીવ છે, અનંતકાળથી જીવ છે, ત્યારથી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એ એક સમય માત્ર માટે પણ પોતે સ્વભાવ ભાવે થયો જ નથી. એનો અર્થ શું થયો? અનંત કાળથી આ જીવ વિભાવ ભાવે જ થયો છે, અને અનંત કાળથી વિભાવ ભાવે થતા એને અનંત પ્રકારના એવા કર્મ કર્યા છે. ભૂતકાળમાં એવા સમસ્ત કર્મ, વિભાવ ભાવરૂપ કર્મ, કેટલાય જીવન એને એવી રીતે વ્યતીત કરી નાખ્યા છે. અનંત કાળમાં અનંત ભાવ કર્યા અને અનંત ભાવની અંદર અનંતાનંત ભાવ કર્યા, આ કામ કર્યું છે જીવે, એવા સમસ્ત કર્મ. અને અહીંયા તો ત્રણેય કાળની વાત લીધી છે કે ત્રિકાળનું સમસ્ત કર્મ એટલે કે શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી. પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી, અને કરતાને અનુમોદતો નથી. મનથી, વચનથી, કાયાથી, ત્રણેય પ્રકારે. એટલે આપણને અહીંયા તો નવ પ્રકાર લાગે, પણ નવ પ્રકાર કરતા વધારે પ્રકાર થાય છે, અને એ કઈ રીતે થાય છે એ આગળ લઈશું. પણ પહેલી વાત અહીંયા એ સમજી લઈએ કે હું કોણ છું. ગુરુદેવ કહે છે કે હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું અને તેમાં જ સ્થિર થાઉં છું. સમસ્ત કર્મથી રહિત, ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાન કાળના સમસ્ત કર્મથી રહિત, એ કર્મો પછી મનથી, વાણીથી કે કાયાથી, એ કર્યા હોય, કરવા માટે અનુબોધના કરી હોય, કોઈ પાસે કરાવ્યા હોય, તો એ બધા પ્રકારને લઈ અને હું એનાથી રહિત થઉં છું. કેમ કે હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ભગવાન આત્મા ચિદાનંદ છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું. બસ આટલું થાય એટલે એને ચારિત્રની દશા પ્રગટ થઈ. અને આ જ તો કરવાનું છે. કર્મ રહિત એટલે જળ કર્મ રહિત થવાની વાત નથી ભાઈ. જળ કર્મ બંધાય છે એ તો એના કારણે બંધાય છે, એવા કારમણે રજકણો છે, વિવિધ પ્રકારના કારમણે રજકણો છે, અને એ કારમણે રજકણો ભેગા થાય, સ્કંધ થાય છે, એ તો બિચારા જડ છે, એ તો જાણતા નથી કે બંધાઈ રહ્યા છે, એ તો જ્ઞાન પણ કરતા નથી. એ જ્ઞાનાવરણીય ના કર્મ રસકણો છે, એ જ્ઞાનાવરણીય કર્મરૂપે બંધાય છે, એ કાંઈ જાણતા નથી. એ દર્શનાવરણીયના છે કે મોહનીયના છે, એ જળ કર્મો એ તો કાંઈ જાણતા નથી, એ તો જ્ઞાને કરતા નથી. એ કોની સમીપમાં બંધાય છે એ પણ એમને ક્યાં ખબર છે? એ તો જળ છે, એ તો જળ છે, એટલે એની અહીંયા વાત જ નથી. એ તો પૂદગળ છે, અને એ પૂદગળનું પરિણામ તો સહજ જે રીતે થવાનું છે તે રીતે જ થાય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવને એવા ભાવ થાય છે તો એવા પ્રકારના કારમણે રજકણો ત્યાં ભેગા થઈ અને કર્મરૂપે બંધાય છે. જો જળ પદાર્થને કંઈ જ્ઞાન હોવું જરૂરી નથી, એના પરિણામ માટે જ્ઞાન હોવું જરૂરી નથી, આ વાત આપણે કેમ નથી સ્વીકારતા? વ્યવહારમાં તો સ્વીકારીએ છીએ કે લોચુંબક પડ્યું છે અને એનીથી દૂર પડેલો લોખંડનો ભૂકો કે એની તરફ ખેંચાઈ જાય છે, તેમાં લોખંડના ભૂકાને જ્ઞાન છે? એ જ્ઞાન કરે છે કે ના, લોચુંબક ત્યાં પડ્યું છે એટલે મારે ખેંચાઈ જવું, તો પછી એમાં કઈ જ્ઞાનનો પ્રશ્ન નથી આવતો. એના પરિણામ જે થવાના છે તે થાય, એમાં જ્ઞાન કરવાની જરૂર હોતી નથી. ઘણાને એવો પ્રશ્ન થાય કે આપણા ભાવ આવા થયા હોય તો પછી એ જ પ્રકારના કર્મ બંધાય તો એમાં કાંઈ કરશે ને? અરે ભલા ભગવાન, તું આ દેખી તું જુએ છે, કેટલાય દ્રષ્ટાંતો તું જોઈ રહ્યો છે, આ બધું પૂતગળના પરિણામો તું જોઈ રહ્યો છે, તો એમાં ક્યાં પૂતગળોને જ્ઞાન છે? લોચુંબકને જ્ઞાન છે કે ના હવે આ લોખંડને હું ખેંચું? લોખંડને જ્ઞાન છે કે હું આ લોચુંબક છે તેની તરફ ખેંચાવ? કોઈ કોઈની જાણતું નથી, છતાંય એ કાર્ય થઈ રહ્યું છે. એટલો ઝડપથી એ લોખંડનો પણ છે તે લોચુંબક તરફ ધસી જાય છે, કેટલા ઝડપથી ધસી જાય છે, એને કઈ જ્ઞાન છે? અરે તમે આ જુઓ ને, લોચુંબકની આસપાસ તારનું ગૂંચળું જે ફરે છે અને એને લીધે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, તેમાં કોઈ કોઈને જ્ઞાન છે? આ બધી ક્રિયાઓ દેખીતી જોઈએ છીએ, છતાંય આપણે પૂતગળના પરિણામને કેમ સ્વીકારતા નથી? એ બધા સ્વતંત્ર પરિણામો જે થાય છે તે થાય છે, અને એક પૂતગળ બીજા પૂતગળને એ કાર્ય કરાવે છે એમ પણ નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે એવા કાર્યો થાય છે. વિજ્ઞાન પ્રમાણે, સાયન્સ પ્રમાણે વિચાર કરીએ તો આ બધું થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. તેમાં જળ કર્મ છે એ બંધાય, જ્ઞાનાવરણીય કર્મ બંધાય, તો એને કંઈ જ્ઞાન કરવાની જરૂર ન પડે કે આ જીવે આવા ભાવ કર્યા એટલે મારે અમારે બંધાવું, ભેગા થવું, એની કાંઈ જરૂર પડતી નથી ભાઈ. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે ત્યાં એની નજીકમાં જે બંધાય, જેને જેવા ભાવ થયા હોય એ પ્રકારના જળ કર્મો એની સમીપમાં બંધાય, એમાં આશ્ચર્ય શું છે? અમને તો કાંઈ આશ્ચર્ય લાગતું નથી. બંધાય તો બંધાય, અને બંધાય અને છૂટા પડે એમાં પણ આશ્ચર્ય કરવા જેવું નથી, એમાં પણ કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. એ પૂતગળના પરિણામ છે ને, થાય છે તો થાય છે. શરીર દ્વારા ક્રિયા થાય અને ખોરાક એ શરીરમાં લેવાય તો એ પણ પૂતગળના પરિણામ જ છે. શરીરના પૂતગળો એ પૂતગળ છે, ખોરાકના પૂતગળો એ પણ પૂતગળ છે, તેમાં આશ્ચર્ય કરવા જેવું શું છે? એમાં ભગવાન આત્માને ત્યાં હાજર રહેવાની જરૂર પડે એ હોય તો જ થાય, ઊંધી માન્યતા છે. એ વખતે એમ થવાનું છે તો એમ જ થાય છે, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સુરતાથી જોઈએ તો એવું લાગે કે આ કેમ થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે, માટે આનું જ કાર્ય હોવું જોઈએ. ભાઈ બીજા ઉપર શુક્ર એનું કારણ સ્થાપી દો છો, જે ભગવાન આત્મા જે નથી કરતો એના ઉપર એનું કારણ સ્થાપીને તમારે કરવું શું છે? દ્રવ્યની સ્વતંત્રતા સ્વીકારો, મુખ્ય વાત આ છે, તો બધું સહેલું થઈ જાય. અહીંયા ગુરુદેવ એ વાત કરે છે, સમજાવે છે ભાઈ કે આ શુભાશુભ ભાવ જે થાય છે એ કઈ આત્માનો સ્વભાવ નથી, અને જયારે એવા શુભાશુભ ભાવ ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના એ બધાથી નિવર્તીને પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે તો એ તો સહજ દશા છે, અને એ સહજ દશા એ ચારિત્ર છે. એ જ ચારિત્ર ગુણનું પરિણામ વર્તમાન પર્યાયમાં તમને પ્રગટ થાય છે. આ વ્રતના પરિણામ એ ચારિત્ર છે એમ નહીં, લોકોને અઘરુ પડે છે. પણ અઘરુ પડવા જેવું શું છે? મહાવ્રત થાય છે તો એમાં તો શરીરની અપેક્ષા છે. જે મહાવ્રત પાળવામાં આવે છે એમાં તો શરીરની અપેક્ષા છે. 28 મૂળ ગુણ સહિતની વાત કરી, એ 28 મૂળ ગુણ જે છે એમાં શરીરની અપેક્ષા વિના એ મૂળ ગુણનું પાલન થાય? જે 28 મૂળ ગુણ સહિતનું ચારિત્ર સિદ્ધ ભગવાનને હોય, આપણે કહીએ ને કે એક વખત આહાર ને ઉભા ઉભા આહાર ને ભૂમિ શયન ને અદંત ધોવન ને આમાંનું એક પણ વસ્તુ સિદ્ધ ભગવાનને હોય, જેને શરીર નથી એને હોય, તો પછી મહાવ્રત જે છે અને એ મહાવ્રત જે થાય છે એમાં તો અપેક્ષા છે, શરીરની અપેક્ષા રહેલી છે. કે જે શરીર આત્માનું નથી, તો પછી આત્માનું ચારિત્ર શું હોય? આત્માનું ચારિત્ર શરીર રૂપે હોય કે આત્મા રૂપે હોય? બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવાની જરૂર છે. આજે જે આ વાત નીકળી છે એટલે એ વાત પૂરી જ કરીએ આપણે. કે ચારિત્રની વ્યાખ્યા જયારે જયારે ગુરુદેવ એમ કે છે કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા, ત્યારે ડોકું ધૂણાવી દઈએ છીએ પણ ગંભીરતાથી વિચાર નથી કરતા. અને જયારે ગુરુદેવ એમ કે ભાઈ આ મહાવ્રતના પરિણામ છે તે ચારિત્ર નથી, ત્યારે પછી ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવને કારણે વિરોધ ન કરીએ પણ અંતરમાં સ્વીકાર નથી કરતા, તો એ મોટામાં મોટી ભૂલ છે. ગુરુદેવને એમાં કાંઈ રસ નથી તમે સ્વીકાર કરો કે ન કરો. ગુરુદેવે તો એ પ્રાપ્ત કરી જ લીધું હતું. તમારે સ્વીકાર કરવાનો છે કે ખરેખર વાસ્તવમાં મહાવ્રતના પરિણામ છે તે ચારિત્ર નથી, એ તો સાથે રહેલી શરીરની અવસ્થા છે. અને એ વખતે એવી અવસ્થા તરફ જ્યારે એનું લક્ષ જાય છે, એટલે મહાવ્રતના જે પરિણામ છે અને મહાવ્રતને પાળવાનો જે શુભ ભાવ છે, તો એ ભાવ સ્વથી ચ્યુત થઈને થતા થતો ભાવ છે, એટલે એને શુભ ભાવ છે. છતાંય એને વિભાવ ભાવ કહી દીધો અને એ આશ્રવ અને બંધનું કારણ છે. એટલે કહે છે કે મહાવ્રતના રાગનો કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ છે. મહાવ્રતના રાગનો, મહાવ્રતનો રાગ, મહાવ્રત પાળવા એની સતર્કતા, મહાવ્રત પ્રત્યેની સતર્કતા કે હું મહાવ્રત પાળું, એ રાગ એવું કાર્ય, એવા ભાવ એ કાર્યનો તો અહીંયા સર્વ પ્રકારે ત્યાગ કરે છે. એટલે એનો કહેવાનો અર્થ એમ નથી થતો કે એ મહાવ્રત ન પાળે, એમ નથી. મહાવ્રતના કારણે પળાવાના છે તે પળાય. જ્યારે એની દશા એવી અંતરંગ ઊંચી દશા હોય, પોતે પોતાના સ્વરૂપમાં પ્રત્યુષ સંવેદન સહિત સ્થિરતા કરતા હોય, ત્યારે એવા જ બહારમાં મહાવ્રત હોય અને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ ભગવાન આત્માને એ મહાવ્રત નથી. ભગવાન આત્માને તો ચારિત્ર શું છે? પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા, એ ચારિત્ર છે. એટલે અહીંયા ગુરુદેવે કહ્યું છે. હવે વાંચો, ફરીથી વાંચીએ. શું કહે છે? કે અહીં તો કહે છે ત્રિકાળનું સમસ્ત કર્મ એટલે કે શુભાશુભ ભાવ તેને જીવ કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી, મનથી, વચનથી, કાયાથી. શા માટે? કારણ કે હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ ભગવાન છું અને તેમાં જ સ્થિર થાઉં છું. આવો ભાવ વર્તે છે અને એમાં જ જયારે સ્થિર થાય છે તો એનું નામ ચારિત્ર છે. અને આગળ કહે છે જે બાહ્ય ચારિત્ર એના માટે કહે છે કે મહાવ્રતના પરિણામ એમાં શુભ ભાવ જ છે, અશુભ ભાવ તો છે જ નહીં. એટલે એમાં શુભ ભાવ, મહાવ્રતના પરિણામ તે શુભ ભાવ છે, તે ચારિત્ર નહીં. અને મહાવ્રતના રાગનો એટલે મહાવ્રતનો વિકલ્પ અને એનો ભાવ એવો શુભ ભાવ, એવું કર્મ, એવા કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ જો શું કહે છે? ત્રણ કાળના સમસ્ત કર્મને એટલે પંચ મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, હું કરાવતો નથી અને કર્તાને અનુમોદતો નથી, મનથી, વચનથી, કાયાથી. પૂર્વે કોઈ અહિંસા આદિ વ્રતના શુભ અને હિંસા આદિ અવ્રતના અશુભ વિકલ્પ કર્યા હોય તે, વર્તમાન હોય તે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને કહે છે હું મનથી વચનથી કાયાથી અને કૃતકારિત અનુમોદનાથી ત્યાગ કરું છું. સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યક દ્રષ્ટિને જે સ્વસ્વરૂપમાં અંતઃતત્વમાં સ્થિરતા રમણતા થાય તેનું નામ ચારિત્ર છે અને તે મોક્ષનું કારણ છે. પહેલા જયારે કળશની શરૂઆત આપણે કરી ત્યારે બધાને થયું કે બહુ સહેલું છે, આપણે એવા કાર્યો કરવા નહીં, કરાવવા નહીં અને અનુમોદના કરવી નહીં, એટલી વાત છે. મનથી વચનથી ને કાયાથી આ તો અમે જાણીએ છીએ. હવે ખ્યાલ આવે છે કે મહાવ્રત આદિના રાગને, મહાવ્રતના રાગની વાત કરી, બીજા રાગની તો વાત બાજુ પર રહી, અશુભ ભાવની વાત તો બાજુ પર રહી, પણ અહીંયા એમ કે છે કે મહાવ્રત આદિના રાગને, એ પણ એ કર્મ છે, એ શુભભાવ રૂપ કર્મ છે, એવા શુભભાવ રૂપ કર્મને હું કરતો નથી, હું કરાવતો નથી અને હું કરતાને અનુમોદતો નથી. શુભભાવનો ઉપદેશ પણ નહીં, શુભભાવ કરતો હોય એની અનુમોદના પણ નહીં, શુભભાવ પોતે પણ કરે નહીં. અને એવું કેવું શુભભાવ? મહાવ્રત. કોઈને લાગે આ તો બધી અધર્મની વાત આવી ગઈ. અરે પ્રભુ, ગુરુદેવે સમજાવ્યું એ પ્રમાણે સમજીશ તો ભાઈ, સહેલાઈથી સમજાય એવું છે કે તું ક્યાં રાગમાં રાચી રહ્યો છે, શુભભાવમાં તું કેટલો બધો રાચી રહ્યો છે. તને અનાદિના જે સંસ્કાર પડ્યા છે એમાં તે ધર્મ એટલે શુભભાવ જ માન્યો છે. ધર્મને તું સાચી રીતે સમજ્યો જ નથી. તારું સ્વરૂપ છે એ ધર્મ સ્વરૂપ છે, તું તારા સ્વભાવે રહે છે એ જ ચારિત્ર છે. અને આ શુભભાવ હોય કે અશુભભાવ હોય એ બંને બંધના જ કારણ છે. શુભભાવ છે તે સોનાની બેડી છે અને અશુભભાવ છે તે લોખંડની બેડી છે. બંને બંધાવાના કારણ છે, ભવના ભ્રમણના કારણ છે, દુઃખના કારણ છે. અહીંયા કહે છે કે મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુભવતો નથી, મનથી વચનથી કાયાથી. એટલે કહે છે કે પૂર્વે કોઈ અહિંસા, જો શબ્દ અહિંસાની પણ વાત લઈ લીધી, કેમ કે શુદ્ધભાવ લીધો ને, અહીંયા મહાવ્રતની વાત લીધી એટલે અહિંસા આવ્યું ને, પહેલું જ વ્રત અહિંસા, એટલે બધું જ આવી ગયું. અહિંસાનું પણ આવી ગયું, સત્યનું વ્રત આવી ગયું, એટલે અસત્ય ન બોલવું એ પણ આવી ગયું, ચોરીની વાત પણ આવી ગઈ, અપરિગ્રહની વાત આવી ગઈ, અબ્રહ્મચર્યની વાત આવી ગઈ, બધું જ એ બધા શુભ ભાવ. અને પછી હિંસા આદિના અશુભ ભાવ, એમાંના કોઈ પણ ભાવ ને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથી. આવી દશા જો શ્રાવકની હોય તો પછી મુનિની કેવી અદભુત દશા હોય. અને મુનિ એમાં જયારે ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય તો એમની તો કેવી અદભુત દશા હોય. અને એવા એવા મુનિ ક્યારેય ઉપદેશ એવો આપે કે શુભભાવ દ્વારા ધર્મ થાય, શુભભાવ કરો, એવો ઉપદેશ મુનિનો હોય નહીં. મુનિનો એવો ઉપદેશ હોય કે જે દ્વારા તમને બંધ પડે એવો ઉપદેશ હોય, હોય જ નહીં. એક પેરેગ્રાફમાં કેટલું બધું ભર્યું છે. અહીંયા આગળ 114માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમસ્ત કર્મ ત્યાગીને હું પરમ નૈષ્કર્મ્ય ને, એટલે પરમ નિષ્કર્મ દશાને, નૈષ્કર્મ્યને એટલે કે પરમ નિષ્કર્મ દશાને અવલંબું છું. પરમ નિષ્કર્મ દશા જેમાં કોઈ આવું કર્મ નથી એવી દશાને હું અવલંબું છું. આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે ને, એને ક્યાં કાંઈ કર્મ છે? ભગવાન આત્માને કાંઈ કર્મ છે? પરમ નિષ્કર્મ દશા છે પ્રભુ. પરમ નિષ્કર્મ એવું દ્રવ્ય છે, શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય છે, એવું પરમ નિષ્કર્મ અંદરમાં સ્વરૂપ પડ્યું છે. અને તેના આશ્રયે, એવા સ્વરૂપના આશ્રયે પરિણમતા પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. દ્રવ્ય એવું ત્રિકાળ શુદ્ધ છે, નિષ્કર્મ છે, જેને કોઈ કર્મ નથી, પોતે પોતાના અનંત ગુણોના ભાવે પરિણમી રહ્યું છે. જેનું લક્ષ કરતા આનંદનું જ વેદન થાય, જેનું લક્ષ કરતા શાંતિનું વેદન થાય, જેનું લક્ષ કરતા સંતોષની પ્રાપ્તિ થાય, જેનું લક્ષ કરતા જ્ઞાન થાય, બીજું કાંઈ થાય નહીં એવું અંદરમાં પડ્યું છે, એનું લક્ષ કરતા, એનું લક્ષ કરતા જે અવસ્થા પ્રગટ થાય છે એ પણ એવી જ અવસ્થા પ્રગટ થાય છે. એટલે કહે છે કે તેના આશ્રયે પરિણમતા પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. આવી નિષ્કર્મ વિતરાગ દશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. એવી મુનિઓની વાત છે, આવી નિષ્કર્મ વિતરાગ દશાને પ્રાપ્ત થાઉં છું. અને એ જ ચારિત્ર છે. સમ્યક દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાન માત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયા છે. સમ્યક દર્શન થયું ત્યારે એને પોતે સર્વભાવોથી જુદો, રાગથી પણ જુદો, ભિન્ન જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને એને આનંદના વેદન સહિત અનુભવાયું છે. પણ એ તો એટલો ક્ષણિક અનુભવ હતો, ત્યાં સ્થિરતા થઈ ન હતી. પાછો બહારમાં આવ્યો હતો એટલે હજી અસ્થિરતા તો છે. એટલે કહે છે કે કાંઈક હજી અસ્થિરતા છે. તો તે અસ્થિરતાનો ત્યાગ કરીને સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબું છું. આ ચારિત્ર છે. ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે. ગુરુદેવ કહે છે કે હવે લોકોને દર્શન શું, જ્ઞાન શું, ચારિત્ર શું કાંઈ ખબર ન મળે એટલે દેવગુરુ શાસ્ત્રને માને તે સંકેત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બારમા મહાવ્રત પાળે તે ચારિત્ર એમ માને છે. પણ ભાઈ એ માન્યતા યથાર્થ નથી. એ તો ઉપચારથી કહેવામાં આવ્યું છે. જેને નિશ્ચય ચારિત્ર છે, જેને નિશ્ચય સમ્યક દર્શન છે એને એ બધું ઉપચારથી કહેવામાં આવ્યું છે. અહીં તો કહે છે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવ રૂપ છે. આટલી બધી વાત કર્યા પછીથી હજી જરાક જીવને સંશય રહી જતો હોય ને તો એને માટે ગુરુદેવ ફરીથી જડતા કરાવતા કહે છે કે આવું શા માટે છે. કેમ કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ સદાય હંમેશા એવા નિષ્કર્મ શક્તિના સ્વભાવ રૂપ છે. એ નિષ્કર્મ રૂપ શક્તિનો સ્વભાવ એમ કહ્યું. અનંત શક્તિઓ પડી છે એમાં આ પોતે નિષ્કર્મ રૂપ છે એમ એનો સ્વભાવ છે, એવી એનામાં શક્તિ પડી છે. એ ક્યારે કર્મરૂપ થાય નહીં એવો એનો સ્વભાવ છે. ભગવાન આત્મા ક્યારે પરના કાર્યો કરી શકે નહીં એવો જ એનો સ્વભાવ છે અને અનાદિનો એવો સ્વભાવ ચાલ્યો આવ્યો છે. પણ જીવે એના તરફ લક્ષ નથી કર્યું ને મિથ્યા ભ્રમમાં રહીને એમ માને છે કે જીવ પરના કાર્યો કરી શકે છે. એનો સ્વભાવ તો એવો જ છે, એની શક્તિ એવી જ છે કે ક્યારે કર્મરૂપ થાય જ નહીં. નિષ્કર્મ તો એ શક્તિ છે, એનો ગુણ છે, એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવની સન્મુખ થઈ પરિણમતા જે સ્વસંવેદન જ્ઞાન થયું તે જ્ઞાન આ હું છું, હું જ આ, બીજું કાંઈ નથી, હું આ જ છું, એવી જે પ્રતીતિ થઈ તે સમ્યક દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતા જે વિશેષ નિષ્કર્મ વિતરાગ દશા થઈ તે ચારિત્ર. દયા દાન વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. વિકલ્પ રહિત દશા, નિર્વિકલ્પ ધ્યાનની દશા અને એમાં પોતાના સ્વરૂપનો અનુભવ આનંદ સહિત થવો અને એમાં સ્થિરતા થવી એનું નામ ચારિત્ર છે. પછી કોઈ સુખભાવનાય વિકલ્પ ન હોય. ખરેખર જોવા જઈએ તો અગાઉ આપણે ગાથામાં એ સમજ્યા છીએ કે એ દયા ક્યાં કરી શકે છે, એ અભયદાન ક્યાં આપી શકે છે. તમે બીજાને બચાવો તો એનું પુણ્ય હશે તો બચશે કે એમને બચશે, એનું આયુષ્ય હશે તો બચશે કે એમને બચશે. તમે એને દાન આપો છો તો એને એવો પુણ્યનો ઉદય હશે તો એને પ્રાપ્ત થશે કે એમને તમારા આપવાથી પ્રાપ્ત થશે. ક્યારે વિચાર કર્યા નથી અને માત્ર અભિમાન કર્યા છે. જે દ્રવ્ય જેની સમીપમાં જવાનું છે એની સમીપમાં જ જશે. દ્રવ્ય પોતે જાણતું નથી દ્રવ્ય પોતે જાણતું નથી અને જે માને છે કે હું આપું છું એ મિથ્યા અભિમાનમાં રહ્યો છે, એ ખરેખર એ આપી પણ શકતો નથી એને ગ્રહી પણ શકતો નથી. જેની સમીપમાં ગયું છે એ ખરેખર એને ગ્રહતો નથી. માત્ર માત્ર પૂદગળોના પરિણામનો થઈ રહ્યા છે, પણ સ્કંદ રૂપે પરિણામન જે દેખાય છે ને એમાં આ જીવ ગૂંચવાઈ જાય છે. એક એક પરમાણુ રૂપે જો પરિણામન જો એ જોઈ શકતો હોત તો એને ખ્યાલ આવત કે એમાં ક્યાંય રંજિત થવા જેવું નથી. એટલે એ તો એનું કાર્ય જ નથી ભાઈ. પોતે કોણ છે એનું જે જ્ઞાન થયું એવું એ જ્ઞાન અહીંયા કે છે, અને એ જ્ઞાન થયું એમાં આ હું છું એવી પ્રતીતિ થઈ, એવી શ્રદ્ધા થાય છે. પ્રતીતિ થાય છે અને શ્રદ્ધા થાય છે, એ સમ્યક દર્શન છે. અને એવા ભાવે પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે અને એવું કરવામાં એને જે ઉગ્ર પુરુષાર્થ છે એ ચારિત્રનો પુરુષાર્થ છે. તેનો ઉગ્ર આશ્રય કરતા એવા પોતાના સ્વરૂપનો ઉગ્ર આશ્રય કરવો એ જ પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ થતા એ નિષ્કર્મ વિતરાગ દશા જે થાય છે તે ચારિત્ર છે. દયા દાન વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. ધર્માત્મા કહે છે સમસ્ત કર્મ ત્યાગીને હું પરમ નિષ્કર્મ એવી વિતરાગ દશાને અવલંબું છું. આવો મારા જગતથી સાવ જુદો છે. આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહીં, આ તો ત્રિકાળી એક જ્ઞાયક ભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા એટલે વિતરાગ દશાને પ્રાપ્ત થાય એને પ્રતિજ્ઞા કહે છે. અને એવી પ્રતિજ્ઞા એ કરે છે. હવે આગળ પછી ટીકામાં પ્રથમ પ્રતિક્રમણ કલ્પ અર્થાંત પ્રતિક્રમણનો વિધિ કહે છે. પ્રતિક્રમણ શું પછી આલોચના અને પ્રત્યાખ્યાનની વાત કરશે. કહે છે અહીંયા કે જે મેં પૂર્વે કર્મ કર્યું કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. પૂર્વે શુભભાવ કર્યા હોય તે મારું કાર્ય નથી. પૂર્વે શુભભાવ કર્યા હોય તે મારું કાર્ય નથી તે દુષ્કૃત છે. તે દુષ્કૃત મિથ્યા હો એટલે શું? એક કર્મ કરવું કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે, જેને કારણે સંસાર થાય છે, સંસારમાં પરિભ્રમણ થાય છે, આશ્રવણે બંધ થાય છે. તો એને સંસારનું બીજ જાણી અને છોડવું છે. એટલે પોતે તો કરવું નથી, બીજા કરે તો એમની પાસે કરાવવું નથી કે બીજાને એની અનુમોદના પણ કરવી નથી. જે સંસારનું બીજ છે એનો ઉપદેશ જ્ઞાની પુરુષો ક્યારેય આપતા નથી. કહે છે કે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે એ બુદ્ધિ આવી કે એ છોડવા લાયક છે. એ બુદ્ધિ આવી એટલે કે એ છોડવા લાયક છે. આ જે શુભભાવ એ છોડવા લાયક છે એમ એ બુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડ્યું. શુભભાવ તો આવશે, છોડવાનું શું છે? શુભભાવ પ્રત્યેનું મમત્વ, શુભભાવમાં એકત્વ, શુભભાવનું કર્તાપણું, શુભભાવનું સ્વામિત્વ. શુભભાવ ન કરવા કે કરવા એવો પ્રશ્ન જ નથી. એવો એમ પૂછે છે કે તો શું અમારે શુભભાવ ન કરવા? પ્રશ્ન જ નથી ભાઈ. શુભભાવ તો આવે છે, અને શુભભાવ કોને આવે છે? સાચા શુભભાવ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિના શુભભાવમાં એ ઠેકાણા નથી હોતા. એમાં એ તો માન કસાય પોષે છે, એનો તો શુભભાવ એ સાચો નથી હોતો. એટલે શુભભાવ કરવા ન કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ શુભભાવ આવે છે તો એ સારું છે એવી જે બુદ્ધિ છે ને એને છોડવાની છે. શુભભાવમાં રોકાવા પણ થાય છે, ત્યાંથી ખસવાનું છે. ક્યાં જવું છે? શુદ્ધભાવમાં જવું છે. શુદ્ધભાવમાં ન જઈએ ત્યાં સુધી શુભભાવમાં રહીએ તો શું વાંધો? આવો પણ પ્રશ્ન કરે છે. આવો પ્રશ્ન એને થાય છે કે જેને શુભભાવની રૂચિ છે, જેને હજી અંતરમાં એમ પડ્યું છે કે શુદ્ધભાવની સાથે શુભભાવ હશે તો ભવિષ્યમાં મને સારી ગતિ મળશે, આવી જેને અંદરમાં રૂચિ પડી છે, એટલે કે જેને હજી ગતિ કરવી છે, જેને હજી સંસાર જોઈએ છે, જેને સંસારની રૂચિ છે, એને જ શુભભાવની રૂચિ હોય. એટલે એનો અર્થ એ થયો કે હજી એને સંસારના દુઃખોથી ત્રાસ થયો નથી. હજી એમ થયું નથી કે આ સંસારના દુઃખોથી હું દુઃખી છું. અને હજી એને સિદ્ધ ભગવાને જે શાશ્વત સુખ પ્રગટ કરી લીધું છે એનો આછો પાતળો ખ્યાલ આવ્યો નથી. કોઈ કોને સુખ કહેવાય? સાચા સુખની જેને કલ્પનાય નથી એને આ સંસારના જે સુખ છે, સુખના આભાસ છે, એમાં હજી એને બુદ્ધિ પડી છે. એટલે એને એમ છે કે શુભભાવથી મને દેવની ગતિ મળે કે મનુષ્યની ગતિ મળે તો સારું, તો શુભભાવ હોય તો ભલે રહ્યો. એટલે એને તો હજી ધર્મની શરૂઆત થઈ નથી, ધર્મના માર્ગે આગળ વધ્યો નથી. અને એને તો ભાવ શું છે? ગતિ કરવાનો ભાવ છે, એ તો અનંતકાળ ગતિ જ કરશે. પણ જેને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજાયું છે, શાશ્વત સુખ શું છે, અવ્યાબાદ સુખ શું હોય, સિદ્ધ ભગવાનને જે સમજ્યો છે, સિદ્ધ ભગવાનની દશાનો જેણે વિચાર કર્યો છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના પુરુષાર્થ અને એમના એચિવમેન્ટનો જેણે વિચાર કર્યો છે, એમણે જે પ્રાપ્ત કર્યું છે એનો જેણે વિચાર કર્યો છે, એને ખ્યાલ આવે છે કે સાચું સુખ શું છે, શાશ્વત સુખ શું છે, અવ્યાબાદ સુખ શું છે, અને આ ભવના ભ્રમણ છે દુઃખરૂપ છે, જે ભવના ભ્રમણથી ત્રાસી ગયો છે, કંટાળી ગયો છે, અને હવે એને અંતરમાં એક દ્રઢ નિર્ધાર થયો છે કે આ દુઃખોથી રહિત થવું છે, એને ધર્મ પામવો છે તો એ શુભભાવ દ્વારા બંધ પડશે. માટે એને છોડી અને સ્વરૂપને વિશે, શુદ્ધ ભાવને વિશે જ મારે પરિણમવું છે એમ થશે. એટલે એમ જાણીને એવા શુભભાવરૂપ દુષ્કૃત્ય પ્રત્યે હે બુદ્ધિ લાવીને એનું મમત્વ છોડીને, એનું એકત્વ છોડીને, એનું કર્તાપણ છોડીને, એનું સ્વામિત્વ છોડીને એ પોતે સાચો પુરુષાર્થ કરશે. તો આ રીતે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આમાં જે વાત કરવામાં આવી એમાં આપણને જે રીતે દેખાયા છે ભંગ, એ નવ ભંગ દેખાયા છે, પણ ખરેખર તો એમાં 49 ભંગ થાય છે. અને 49 ભંગ કઈ રીતે થાય છે એ બધા કળશ દ્વારા અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવ્યા છે. તો આપણે એ એક પછી એક લઈશું અને એને શાંતિથી સમજીશું. બધા જ ભંગને બરાબર સમજીશું, સમજાયા છતાં પણ ફરીથી સમજીશું, જેથી કરીને દ્રઢતા થશે. એટલા માટે જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ બધા લખ્યા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ